बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की जय। महात्मा संत विदुर जी, जे व्यक्ति मोटा होय एना केवा गुण होवा जोईए एनी चर्चा करे छे। ઘરમાં મોટા હોય, મંડળમાં મોટા હોય, સમાજમાં મોટા હોય, રાજ્યમાં મોટા હોય, જેની પાસે કંઈક હોદ્દો છે, જેની માથે કંઈક જવાબદારી છે, એટલું દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે જેટલો મોટો હોદ્દો અને જેટલી મોટી શક્તિ એટલી જ મોટી જવાબદારી હોય છે। હોદ્દો રાખવો છે, જવાબદારી નથી અદા કરવી, એ માણસ કોઈ દાડો કોઈ રીતે સફળ નથી થતો। અષ્ટો ગુણાહ દીપયંતિ, આઠ ગુણ માણસને દીપાવે છે। એમાં પહેલો ગુણ છે બુદ્ધિ। ઘરમાં વડીલ હોય, પરિવારમાં વડીલ હોય, રાજ્યમાં, તાલુકામાં, દેશમાં, જ્યાં જ્યાં વડીલો હોય આ એની વાત છે। પરિવાર વિખાઈ જતો હોય એનું મેઇન કારણ એ છે કે તમે નિર્ણય વ્યવસ્થિત નથી કરી શકતા, અને બુદ્ધિનું કામ છે નિર્ણય કરવાનું। ચાર અંતકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। મન સંકલ્પ કરે છે, બરાબર વ્યવસ્થિત સાંભળજો, આ હૃદયની અંદર આ શરીરમાં ચાર અંતકરણ જ આ બધું કામ કરતા હોય છે। મન માત્ર સંકલ્પ કરે, એનું બીજું કોઈ કામ જ નથી। દાખલા તરીકે કેવી રીતે, આપણી હોન્ડા ગાડી હોય, કિક મારીને છોડી દઈએ, પછી કાંઈ ઓલી કિક હાંકે છે ને? ના, કિક લાગી ગઈ પછી કામ લીવરનું શરૂ થઈ જાય, પછી બ્રેકનું શરૂ થઈ જાય, પછી એનું હેન્ડલનું કામ શરૂ થઈ જાય, પછી કિકનું કામ નથી પડતું। એમ આ શરીરમાં મન માત્ર સંકલ્પ કરે છે, ચિત્ત ચિંતવન કરે, શું કરે? સંકલ્પ થયો, આજે કથા સાંભળી, કાલે જાઉં કે ન જાઉં, આ સંકલ્પ કરીને મન છોડી દે, પછી એનું કામ પૂરું થઈ જાય। પછી ચિત્ત વિચાર કરે, આટલી સરસ ટાઈટ પડે છે, આટલો સરસ બ્લેન્કેટ છે, અરે કેવી મજા આવે, કથા તો આપણે પછી સાંભળી લેવું, હુંય રહેવા દે ના હો, અરે એક દાડાનો જતું રહે મજા નહીં આવે, જાવું છે, એટલે ભાઈ નથી જવું કહું છું। આ ચિત્તનું કામ, બસ એને આ જ કરવાનું, આમ કરવું કે આમ કરવું, આમ કરવું કે આમ કરવું, એ કોઈ નિર્ણય નથી। ચિત્ત ક્યારે નિર્ણય કરતું જ નથી, કારણ કે એના અધિકારમાં આવતું નથી। બુદ્ધિ નિર્ણય કરે, નહીં મારે જવું છે, આપણને વિચાર આવે કે હમણાં આપણે એટલા પૈસા જો અહીંયા રોક્યા હોય તો સારું, એ મન કરે, પછી ચિત્ત વિચાર કરે, રોકવા કે ન રોકવા, અરે શું થાય, નહીં રોકવા જાવ, અરે ભાઈ રોકી પાડ ને, એટલે ભાઈ નહીં રોકવા, અરે રોકી પાડ ને, પછી બુદ્ધિ વિચાર કરે, નહીં રોકવા જ છે, જે થવું હોય તે થાય। જો નિર્ણય વ્યવસ્થિત થઈ જાય તો તમે બધી જ જગ્યાએ સફળ થાઓ, પણ નિર્ણય ખોટો થઈ ગયો તો તમે પગલે પગલે પરેશાન થવાના, આપણને બધાને અનુભવ જ છે ને। એટલે બુદ્ધિશાળી વ્યક્તિ પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં, મંડળમાં વ્યવસ્થિત નિર્ણય કરનારો વ્યક્તિ હોય તો જ મંડળ પરિવાર સમાજ એ સુખી થાય. ઘણા પરિવાર બહુ આગળ નીકળી ગયા, એનું કારણ મેન વ્યક્તિ વ્યવસ્થિત છે. મહાભારતનું યુદ્ધ જીતાણું અર્જુન જે પાંડવીએ જીત્યું, કારણ એની દોહરી ઉપર બેહનારો કૃષ્ણ બુદ્ધિશાળી હતા. પડી લે જતા સામે તો બહુ બધા હતા, હારી ગયા કેમ? નિર્ણય વ્યવસ્થિત થતા નહોતા, શું કરવું? કારણ કે જાજા માણસો ભેગા થતા, આ એક જ કે એમ થતું હતું, કૃષ્ણ કે ત્યાં કોઈ કે એમ નહોતું થતું, હામા પક્ષે કોઈ કે એમ નહોતું થતું. બહુ સમજવા જેવી વાત છે. એટલે બુદ્ધિનું ક્ષેત્ર કોઈ પણ જગ્યાએ જાઓ બહુ વિસ્તરેલું હોય છે. જે દેશને સારા બુદ્ધિજીવી નેતાઓ મળી જાય એ દેશ સમૃદ્ધ થઈ જાય. પહેલાં છે ને રાજ્યોમાં બુદ્ધિની પરીક્ષાઓ થતી હતી પહેલાંના જમાનામાં. એક રાજા બીજા રાજાની પાસે બુદ્ધિની પરીક્ષા કરતા હતા. એક રાજાએ, તમે કદાચ સાંભળ્યું હશે, માટલું આવે ને એમાં ભૂલ્યો આવે, ભૂલ્યો તો એ ભૂલ્યાની અંદર ઓલું એને એમ કીધું કે નહીં આવતું ઓલું આપણે શું કહેવાય ને તુંબડું, એ કે આ તુંબડું છે એ કે આ માટલામાં નાખી દો આને ફોડ્યા વગેરે. માણસોને મોકલ્યા બીજા રાજકસેરીમાં, આવ્યા આ બાજુ રાજાને વાત કરી, મહારાજ અમારા રાજાએ એવું કીધું છે કે આ ભૂલ્યાને ફોડ્યા વગેરે આ તુંબડું આની અંદર નાખી દેવાનું છે. રાજાએ તરત પ્રધાનને સામું જોયું, પ્રધાને કીધું કે મહારાજ કહી દો, બે ત્રણ મહિના પછી લઈ જાય, ફોડા વગેરે નાખી દેવ એમ. તો કે હા. એનું કાઢ્યું બી વાયવું, ઓલું તુંબડું બેઠું એટલે ઓલા ભૂલ્યમ નાખી દીધું, ધીરે ધીરે મોટું થયું, આખો ભૂલ્યો ભરાઈ ગયો, અને પછી વહેલેથી કાપીને માટલું મોકલી દીધું કે રાજાને કહો કે હવે આને ફોડા વગેરે કાઢી દે. અમિત નાખી દીધું ફોડા વગેરે આખું તુંબડું, હવે તમે ફોડા વગેરે કાઢી દો. લો આ વસ્તુ પહેલા થતી, હવે જય સ્વામિનારાયણ આટો છે કે નહીં કઈ જોતા જ નથી, એમને વોટ આપી દે. પરીક્ષા તો થવી પડે ને ભાઈ. નિર્ણય શક્તિ જ મહત્વની છે. તમે કયા સમયે કઈ રીતે અને કેવી પરિસ્થિતિમાં કેવો નિર્ણય કરો છો એના ઉપર આખા એ તમારા પરિવારનો આધાર હોય છે. આલક ડોલક મન, આલક ડોલક બુદ્ધિ કોઈ દાડો સફળ થતી નથી. આ તમે આટલા બધા બેઠા છો, બધાને ખબર જ હશે આપણે કેટલા ડગમગીએ છીએ. ફટાકે થવું પડે, આ ભાઈ આ નિર્ણય આમ જ કરવું છે આપણે, આલો હોવું જોઈએ ને. બુદ્ધિશાળી માણસો કે આ જગતમાં ઓછા નથી, બહુ હોય છે. તો અહીંયા વિદુરજી એમ કહે છે કે જે મોટા હોય પરિવારમાં એણે બુદ્ધિ હોવી જોઈએ, નિર્ણય શક્તિ હોવી જોઈએ. જો નહીં હોય તો એ નિષ્ફળ જશે, સફળ નહીં થાય. પછી બીજી વાત છે, ગઈકાલે આપણે એની ચર્ચા કરી હતી, કુલિંદા. બહુ મસ્ત કહે છે, પ્રજ્ઞા કૌલ્યમ ચ દમશ્રુતમ ચ. કુલિંદા એટલે કૌલ્યમ એટલે પોતાની ભૂલ જો થઈ હોય તો પોતે કોઈ કહે તો સ્વીકારવી, પણ એનો પશ્ચાતાપ કરવો. જે વ્યક્તિ પોતાની ભૂલનો પસ્તાવો નથી કરતો એ કોઈ દિવસ સારો હોય જ નહીં. સારો કોણ? ભૂલ થઈ છે, કોઈ કહ્યું એટલે પસ્તાવો કરે, હા ભાઈ મારી ભૂલ છે, આઈ એમ સોરી, હવે આવું બીજી વખત નહીં કરું. ભૂલ થતી હોય, જાણતા હોય તે છતાં સુધારો ન કરે, એ તેન વિદુરજી કહે છે કુલીન નથી. હે મહારાજ, તમે જાણો છો કે તમે પરિવારના મોભી છો. મોભ હડી કેલું હોય ને, વળી ગમે એટલી મજબૂત હોય, હે ગમે એટલી મજબૂત વળિયું હોય, સારી હોય, નક્કોર હોય, અરે સિસમની હોય, પણ લાગી હોય ક્યાં? મોભે લાગી હોય, મોભ જ ખવાઈ ગયું હોય, ઉદ્ધય લાગી ગઈ હોય, તો ખીલા રે, તો છાપરું રે ભાઈ, હે ગમે એટલી વળિયું મજબૂત ભલે ને હોય, એ પડે. એટલે મેઇન વિદુર કહે છે કે મહારાજ, તમે આ કૌરવ ને પાંડવ કુળના મોભ છો. એક બાજુ કૌરવોનું છત છે, એક બાજુ પાંડવોનું છત છે. મહારાજ, વળિયું ગમે એટલી મજબૂત હોય, સારી હોય કે નરસી હોય, આધાર માત્ર મોભનો છે. તમને એટલી ખબર નથી પડતી કે આ એકની એક ભૂલ તમે વારે વારે દોહરાવો છો? શું તમે લાક્ષાગ્રહથી અજાણ હતા? ચાલો લાક્ષાગ્રહની ભૂલ થઈ ગઈ તો તમે એના સ્વીકાર કર્યા પછી સુધારો કર્યો કઈ? એક વખત જુગાર રમવાની મંજૂરી આપી, બીજી વખત કેમ આપી? અને બીજી વખત મંજૂરી આપી તો તમે નહોતા જાણતા કે શકુની ખોટું કરીને જીતી ગયો છે? તો તમે કૌરવોને એમ કેમ ન કીધું કે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ જ રહેશે, એને વનમાં નથી જવાનું? શું તમારો આત્મા તમને ટોકતો નહોતો કે હે ધૃતરાષ્ટ્ર, તું આ ભૂલ કરે છો, તું આ અન્યાય કરે છો? આંધળો સાંભળે છે, જવાબ નથી આપતો. મહારાજ, ભૂલ કર્યા પછી જે પસ્તાતો નથી, ભૂલ કર્યા પછી જે સ્વીકારતો નથી, અને ભૂલ કર્યા પછી જે સુધારો નથી કરતો, એ કોઈ દિવસ ઘરનો મોભી થવાને લાયક નથી. ત્રીજી વાત આવે છે ઇન્દ્રિય નિગ્રહ. બહુ ગજબની વાત છે. દમમ ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું કે જેવો મોટો વ્યક્તિ હોય, જેવો મોટો માણસ આચરણ કરે, એવું જ આચરણ પાછળવાળા કરતા હોય છે. શું કરે? યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્તત એવી તરો છે ના. પાર્થ, તું આ રણ મેદાન છોડીને ભાગી જાશ તો આમાંથી કોણ ઊભું રહે? હે પાર્થ, હે અર્જુન, મારે આ જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે મારે જેને પ્રાપ્ત કરવાની હોય. હે, બહુ મસ્ત કહે છે ગીતામાં, ત્રણ લોકમાં એક પણ વસ્તુ એવી નથી કે મારે મેળવવી પડે, કારણ કે ઇદમ મસ્ત છે, બધું મારી પાસે છે. હું જેને આપું એ લઈ શકે, હું જેનું લઈ લઉં કોઈની તાકાત નથી કે સાચવી શકે. તે છતાં હું કર્મ કરું છું. શા માટે કરું છું? કારણ કે સમાજ ખોટા રસ્તે નો જતો રહે, એટલે કર્મ કરું છું. હું જો કર્મ ન કરું તો કરોડોનો હત્યારો હું થાઉં. મારે મેળવવું નથી કાંઈ, અને હું સત્ય કર્મ જ કરું છું. અસત્ય આચરણ હું ક્યારેય કરતો નથી. ઘરનો વડીલ હોય એનું આચરણ વિશુદ્ધ હોવું જોઈએ, એની ઇન્દ્રિયો એના કાબૂમાં હોવી જોઈએ બધી રીતે, હાલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, ઉઠવામાં, બેસવામાં, બોલવામાં, વ્યવહારમાં. માણસે પોતાની ઇન્દ્રિયોની ઉપર કાબૂ રાખવો જોઈએ. ઘરના મેઇન વ્યક્તિના છિદ્રને જો એની નીચે રહેનારા જાણે તો એના પ્રત્યે કોઈને સન્માન રહેતું નથી. એ મહારાજ પાંડવો સારા છે, તમે વડીલ છો એવું સન્માન રાખે છે, બાકી પાંડવો તમારા આચરણને નથી જાણતા. બધા જાણે તમે સીટ ઉપર બેઠા હો ત્યારે અલગ હોવ છો, એકાંતમાં અલગ હોવ છો, દુર્યોધનની પાસે અલગ હોવ છો, આ તમને શોભા નથી દેતું. વિદુરની એક એક વાત લાખો રૂપિયા આપીએ ને તોય મળે નહીં એવી ગજબની છે, પણ હૃદયમાં ઉતરે તો ને? હે, આ તમે બધાએ લગભગ ઘરના વડી લેશો, તમારે બધાએ આ વાત હૃદયમાં કોતરી રાખવી. જો ઘરમાં વજનપૂર્વક જીવવું હોય તો આ અન્યાય ન થવો પડે ક્યારેય કોઈને. વારે વારે આ માણસે પાંડવોને અન્યાય કર્યો એટલે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી. નગર જે પાંડવો કાયમની માતે હાથ જોડી દંડવત કરતા હતા, એ પાંડવો કાંઈ એના કાકાના છોકરાની સામે યુદ્ધ કરે? એને સંકલ્પ નહોતો યુદ્ધ કરવાનો, ભાઈ સંકલ્પ નહોતો. બળવો તો ત્યારે થતો હોય છે જ્યારે માણસના સહન શક્તિ એકદમ પૂરી થઈ જાય, ત્યારે બળવો થાય. ત્રીજી ચોથી વાત કરે છે શાસ્ત્રનું જ્ઞાન. વડીલ માણસને જ્ઞાન ન હોય, શાસ્ત્રનું ન હોય, વ્યવહારનું ન હોય, કાર્યનું ન હોય, તો એને વડીલ કેમ કહેવો? કેમ ચાલે? એને તો કાયમ પરાવલંબી જ રહેવાનું. ભાઈ તું શું કહે છો? આ જેટલા સફળ વ્યક્તિઓ છે, પછી બિઝનેસમાં હોય, રાજકારણમાં હોય કે અમારા સાધુઓમાં હોય, એ બધાએ ટેલેન્ટ હોય છે, આ જબરજસ્ત. મોટા મોટાઓને ગમે એને પૂછો, રોજ નવો હોય, સમજાય? રોજ નવો. એની પાસે જૂના હડી ગયેલા ગંધાઈ ગયેલા વિચારો હોય જ નહીં, કારણ કે રોજ નવું વાંચે, રોજ નવું વિચારે. કૃષ્ણ આટલા સફળ થયા હોય તો માત્ર એનું કારણ એ છે, કૃષ્ણ એક મિનિટ પછી પણ અલગ જ હોય છે. સમજાય છે તમને? એ પગલે પગલે નવો હોય છે, આ પગલે પગલે. સ્વામિનારાયણ ભગવાન આટલા સફળ થયા હોય બહુ ટૂંકા સમયમાં, તો માત્ર એનું કારણ શાસ્ત્ર ચિંતન અને શાસ્ત્ર વાંચન. તમે શાસ્ત્રોનું વાંચન કરો, સારા સારા પુસ્તકોનું વાંચન કરો, તમે કોઈ દાડો હાવ હડી ગયેલા નહીં રહો. મારી વડીલોને ખાસ વિનંતી છે, ખાસ એક નિયમ રાખજો, રોજ થોડુંક તો વાંચવું જ, થોડુંક તો વાંચો. આ જગતમાં બહુ મોટા મોટા બિઝનેસમેનો છે, બહુ મોટા મોટા, પણ જેટલા સફળ બિઝનેસમેનો છે એ બધાના જીવનમાં તપાસજો, એને વાંચનનો બહુ મોટો શોખ છે. રતન ટાટા, એણે હમણાં એટલે સાયરન મિસ્ત્રીને કામ સોંપ્યું, બંનેનું જીવન આવ્યું હતું પેપરમાં, હું વડતાલ હતો, મેં આખું વાંચ્યું. બંનેની રુચિ એક સરખી છે, આટલા બધા વ્યસ્ત હોવા છતાંય સતત વાંચન કરનારા બે માણસો છે. એના બુદ્ધિમાં, એની ખોપરીમાં રોજ નવું ચિંતન અને નવો વિચાર. એના ક્ષેત્રમાં સફળ છે, કારણ કે રોજ એના ક્ષેત્રના પુસ્તકો વાંચે છે. અમારે અમારા ક્ષેત્રમાં રહેવું પડે, કારણ કે અમારે અમારા ક્ષેત્રનું વાંચવું પડે. અમારે કાંઈ ફેક્ટરી નથી નાખવાની, અમારે કાંઈ બિઝનેસ નથી કરવાનો. એના એના એ વિચારો હડેલા, ક્યાં સુધી સમાજ સ્વીકાર કરે? ગાંધીજી બહુ સરસ મજાનું લખ્યું કે હું એવા દિવસો જોવાની ઈચ્છા રાખું છું કે લોકો જેમ પૈસાને સાચવે છે અને સંભાળે છે, એમાં હિન્દુસ્તાન પુસ્તકોને સાચવે અને સંભાળે. સાચવે એટલે ખરીદીને મૂકી રાખવાની નહીં ભાઈઓ, આ વાંચવાના. એટલે આ તમે બધાએ જેને વાંચતા આવડતું હોય નિયમ લેવું, રોજ થોડુંક કાંઈક સારું વાંચવું. સારું એટલે અહીંયા લખ્યું છે કે જે વડીલ હોય શ્રુતમ, એટલે એને સાંભળવું, વાંચે નહીં તો સાંભળે. અત્યારે બધું ઉપલબ્ધ છે ભાઈ, સીડીમાં આખા નાખા પુસ્તકો ઉપલબ્ધ છે, સાંભળવું. હારા હારા મોટા મોટા ચિંતકોની કથાઓ ઉપલબ્ધ હોય છે, એ સાંભળવી. એમના મગજને પીડું ન રહેવા દેવું, હા નગર કટાઈ જાય. પછી આવે છે પરાક્રમ. જો એક એક ગુણ કેવા છે, હાવ ફોસી થઈને પડ્યા રહે એ સફળ થાય. એટલે આ ભાઈ સેનાપતિ તો આગળ હાલવો પડે ને, એ કે તમે એટલે હાલો હું પાછળ, એમ હોય તમે રહો પાછળ, હું છું ને તમે તારે મૂંઝાતા નહીં. એનું નામ સેનાપતિ, એનું નામ વડી, એનું નામ ઘરના મોભી. પરાક્રમ હોવું જોઈએ. આ આઠ ગુણો છે ને, તમે જેટલા સફળ વ્યક્તિઓ છે ને એમાં જોઈ લેજો, આ બે હું હશે, હા હશે જ, અને હોય તો જ એ સફળ થયા હોય, અને ન હોય એ નિષ્ફળ હોય. પછી આવે છે પરિમિત ભાષણ, બહુ મોટો ગુણ, ઓછું બોલવું. ગમે ત્યાં બડબડ ન કરવું, ગમે તેમ બડબડ ન કહું, ગમે ત્યારે બોલબોલ ન કરું, ઓછું બોલવું. મિત ભાષી, ઓછું બોલનારા વ્યક્તિઓ સારું બોલતા હોય છે, સમજાય. અને બહુ બોલનારા વ્યક્તિઓનો ભરોસો કોઈ નથી કરતું. હગા દીકરાને કે ઘરવાળી નહીં એનો વિશ્વાસ નથી હોતો, ગમે તેમ બોલે, ગમે ત્યારે બોલે, ગમે ત્યારે ફરી જાય. કોણ કરે ભરોસો ભાઈ? હા વિશ્વાસ નો આવે કે ભાઈ આ આને આપણને કીધું છે આપણે આ કરશું તો એ માન્ય રાખશે કે નહીં. ગમે ત્યારે કહે ના ના આ તો હું બોલ્યો જ નથી, મને તો ખબર નથી, હું તો ભૂલી ગયો. પછી એના પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ કોને રે? કોઈને ના રે. મિતભાષી. પછી આવે છે યથાશક્તિ દાન, નિર્લોભ હોવો જોઈએ મોટો માણસ. તમે ઘરના મોભી થઈને લોભી રહ્યો, હે પૂરતું ખાવાનું ન લાવો, હરખા કપડાં પરિવારમાં ન આપો, પૈસા ભેગા જ કરવાની વાત જ્યાં આવતી હોય પ્રગતિની વાત ત્યાં બંધ થઈ જતી હોય છે. પૈસા ફરશે એટલી પ્રગતિ થશે, પૈસા પડ્યા રહેશે એટલી બુદ્ધિ બગડશે અને તમારી પ્રગતિ પણ અટકી જાય. દાન આપતો રહે, અને જે આપતો રહે ને એ મોટો થાય. આ આપતો જ રહે. પછી ઘર હોય તોય ભલે, સંસ્થા હોય તોય ભલે, મંડળ હોય તોય ભલે, અને રાજકારણ હોય તોય ભલે. સંસ્થાની પ્રગતિ ક્યારે થાય? એ ભાઈ ભેગું કરવાથી થાય? ના થાય, વાપરવાથી થાય. પરિવાર આખો રાજી કેમ રહે? આપવાથી થાય, લઈ લેવાથી નથી થતું. એક એક ગુણ વિદુરજીએ ગજબના દરિયામાંથી જાણે મોતીનો ગોતી પાડ્યા હોય એવા છે. એને જોયું હશે ને આ બધું, દાન કરતો રહે. છેલ્લો ગુણ છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે જે વ્યક્તિએ જે કાર્ય કર્યું હોય, સફળ થયો હોય, એ વ્યક્તિને એવી રીતે એનો ગુણ રાખવું. તમારે બે ત્રણ છોકરા હોય જેને તમારું આમ વધારે સફળ થયો હોય તો તમારે એનો એ રીતે ગુણ રાખવો. આપણને મદદ કરી હોય ક્યારે મુશ્કેલીમાં હોય ભયંકર, અને એ વખતે જેણે મદદ કરી હોય એને માણસે ક્યારે કોઈ રીતે ભૂલવા જોઈએ નહીં. જો ભાઈ, સારા સમયમાં તો બધાય મદદ કરે, પણ ખરાબ સમયમાં પડખે ઊભા રહે અને એને જે ભૂલી જાય એને તો સ્વામિનારાયણ ભગવાન પણ કૃતજ્ઞ કહે છે. અહીંયા કૃતજ્ઞ પુરુષની વાત છે. કૃતમ જાનાતિ ઇતિ કૃતજ્ઞ, અને કૃતમ જ્ઞંતિ ઇતિ કૃતજ્ઞ. ઘણી વખત થતું એવું હોય છે આપણને, ખરા સમયમાં આપણી હારે રહેનારા હોય એને આપણે સારો સમય આવે ત્યારે ભૂલી જઈએ છીએ. એટલે જે વ્યક્તિની અંદર, જે વ્યક્તિ મોટા છે એમાં આવા જો ગુણો હોય, અને આવા ગુણો હોય તો જ એ મોટા થવાને યોગ્ય છે. અને આ આઠ ગુણો જ એના મોટાપણાને દીપાવે છે. આ જલ્દી વિનાશ કોનો થાય એની વાત આવે છે. ફટાકે થાય વિનાશ. અનાલોક્યમ વ્યયમ કરતા યનાર્થમ કલહ પિયા આતુર સર્વ ક્ષેત્રેષુ નરશીઘ્રમ વિનશ્યતિ. જોયા વગર જેમ ત્યાં જેમ તેમ વાપર્યા જ કરે, વાપર્યા જ કરે, પૈસા જોવે જ નહીં. ભાઈ આ વાપરવા જેવા છે, આ લાવવા જેવું છે કે નથી લાવવા જેવું, વાપર્યા જ કરે. એનો જલ્દી વિનાશ થાય છે. કલહ પ્રિય, બાદુકડો સ્વભાવ ગણે હોય એને કહેવાય નહીં કે એને એમ ન કહેવાય કે ભાઈ તમે આ ચંપલ જરાક આમું તો તરત જ આ લાલ જોડ થઈ જાય. અમારે ઘણી વખત અનુભવ થાય, અમે ચોળે હોઈએ ને એટલે અમારે અરે કોઈ છોકરા હોય એટલે આપણે કે આમ આગળ હાલો, એમાં કોઈ હરિભગત આમ આવતા હોય ને એમ કે જરાક અને મળો તરત ડોળા ખબર છે નહીં અડી જાય. અરે બાપા હશે હવે, છોકરાને વારવું પડે દે, એટલે તમને કાંઈ કીધું જ છે નહીં, જરાક એક કરવું પડે એટલું જ કીધું છે. હા, અને કલહપ્રિય કહેવાય. વાત વાતમાં જે બાંધવાનું ગોતે એનો જલ્દી વિનાશ થાય છે. સર્વ ક્ષેત્રેષુ આતુર, કોઈ પણ કામ હોય આ અને પેલો પહોંચી જાય, પછી ખાવાનું હોય તોય ભલે, બાંધવાનું હોય તોય ભલે, ભાગવાનું હોય તોય ભલે, જે હોય બધો પેલો આતુર ને આતુર. અને ફટાકે આમ હવે આમ કરી દાખો કરી, અરે પણ તું વિચાર તો કરો કરવા જેવું છે કે નહીં, શીઘ્ર વિનશ જતી. એ માણસોનો જલ્દી નાશ થાય છે. હવે વિદુરજી કહે છે કે 10 જણાને કોઈ દાડો ધર્મનો ઉપદેશ ન આપો. 10 વ્યક્તિને ક્યારે ધર્મનો ઉપદેશ, અથવા તો એને ન કહો ભાઈ બે હું તને જ્ઞાન આપું, એવું 10 જણાને ન કરવું. એ 10 જણામાં કોણ કોણ આવે છે? તો પહેલો જ એ દશ ધર્મમ ન જાનાતિ ધૃતરાષ્ટ્ર નિબોધતા મત્ત પ્રમત્ત ઉન્મત્ત શ્રાંત ક્રુદ્ધો બુભુક્ષિત ત્વરમાણશ્ચ લુબ્ધશ્ચ ભીત કામી ચ તે દશઃ તસ્માત એતેષુ સર્વેષુ ન પ્રસજ્જેત પંડિતઃ. ડાહ્યો માણસ કોઈ દિવસ આ 10 જણાને હેઠો બિહારી ધર્મનો ઉપદેશ આપતો નથી. એ 10 જણામાં પહેલું જ નામ છે દારૂડિયાનું. જેણે દારૂ પીતો હોય ગળે હોયથી, હા એને ભાઈ બિહારીને કહેવાય ને એ ભાઈ આ બે હું તને ભગવાનની વાત કરું. અરે એને કહેવાય, એ તો આખા બ્રહ્માંડનો રાજા હોય. હા, એમ કે તું બે હું તને જ્ઞાન ભૂલે, એમ જ કે દારૂડિયાની મસ્તી આખી અલગ હોય ને. બે દારૂડિયા ભેગા થયા. એક દારૂડિયો કે હવે તો છે ને આખી ધરતી, આખું શહેર ને આ બધું કે મારે ખરીદી લેવું છે, કે આખી દુનિયા મારે વેચાતી લઈ લેવી એક લાયક. પેન્ટે ફાટલું હતું દહેજી કે, તે બીજે બરોબર પીધેલો, પણ એ તારે લેવી છે પણ હું વેચું ત્યારે ને, હું વેચું જ નથી તો હું લેતો જ લે. હવે એને 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 ઉપદેશ દેવા જવાય. એટલે વિદુરજી કહે છે કે જે દારૂ પીન મદો મસ્ત થયેલો હોય એને કોઈ દાડો ધર્મનો નીતિનો ઉપદેશ ન દેવો. બીજી વાત છે જે વિષયમાં આસક્ત હોય, ચોવીસે કલાક માણસ વિષયમાં આસક્ત નથી હોતો, અમુક એના આવેગો આવતા હોય છે. જ્યારે જે વિષયમાં આસક્ત હોય ત્યારે એને બિહારીનો કેવું ભાઈ આમ ન કરાય આ ન કરાય, એ છે ને વેગ પૂરો થઈ જવા દેવો. આ પછી ટાઢો થાય પછી એને બિહારીને કરાય, કહેવાય કે ભાઈ આ તું ખોટું કરે છો, આવું ન કરવું, આવી ભૂલ ફરીને કરતો નહીં. આ આપણે બધાએ ધ્યાન રાખો. અને અમારે તો ખાસ આ લગભગ આ આ અમને વધારે લાગવું પડે કે ભાઈ તમારે કોને બિહારીને વાત કરવી. એટલે એમ કે વિષયમાં જે આસક્ત હોય એકદમ એને ધર્મનો ઉપદેશ ન દેવો. હવે ત્રીજી વાત એવી આવે છે કે જે ઊંઘતો હોય જોલા ખાતો હોય એને કોઈ દડો જ્ઞાન ન આપવું. આમાં લખ્યું એને બરોબર પેટમાંથી ઊંઘ આવતી હોય, ઊંઘે તેને અલગ અલગ જગ્યાએ આવે, ખાઈને બરોબર બે હોય એટલે પેટમાંથી આવે. હા, સવારના પોરમાં છે ને મગજમાંથી ઊંઘ આવે, કારણ કે પેટ તો ખાલી હોય. એ આવો સરસ મજાનું ટાઢું હોય, વહેલા જઈએ હોય. હવે તમને તો જેટલા બાબા ધન્યવાદ દે એટલા ઓછા. રાતે 12 વાગ્યા સુધી કથા સાંભળી તોય અત્યારે આવી ગયેલો. હે, તમે તો કદાચ ઝોલા ખાવ ને તોય મારે તો કેવું જ છે, કારણ કે હવે તમારો કઈ વાંક છે ભાઈ? હે, વાંક છે? રાતે 12 વાગ્યા સુધી કથા સાંભળો, પાછા સવારના વોરમાં 4 વાગે જાગી જાઓ, 6 વાગે આરતીમાં આવી જાઓ, અત્યારે પાછા કથા સાંભળો, કઈ વાંક છે તમારો? હે, ઊંઘનો કે બિચારીનો વાંક છે? એ તો આવે જ તેને. હે, એ તો એની અરે તો આપણે જન્મથી ભય બિંદી છે, શું લેવાનું આવે? આ કથા તો વરમાં 1 મહિનો જ હોય, આપણે થોડી હગી થાય, ઓલી તો આપણી કાયમની હગી. વાંધો નહીં તમદાર, પણ જોકે અહીંયા કોઈ એવા ઝોલા ખાતા નથી. એક તો ઝોલા ખાતા હોય, ઊંઘતા હોય, એને ઉપદેશનો આપવો. પછી ચોથો વ્યક્તિ જે હાલી હાલીને થાકી ગયો હોય, લોચપોચ થઈ ગયો હોય, હા, એની તમામ ઇન્દ્રિયો એવી કંટાળી ગઈ હોય, પછી એને ન કહેવાય કે ભાઈ તું ઘડીક બેસ, હું તને 2-5 ભગવાનની વાત, એને હોવા દેવાય. અને બહુ ઈચ્છા થાય તો પગ દાબી દેવાય, હા, એને કાંઈ ખબર એવી દેવાય. એને ધર્મનો ઉપદેશ અપાય નહીં. એને ઉપદેશ આપવાથી કાંઈ બિચારાને હક થાય, એને એમ થાય કે વા સ્વામી અહીંથી છોડે થારું. એ ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ તમે આ સ્વામીને થોડીક સદબુદ્ધિ આપો ને, હવે મને હું વાદે. હા, આ 5-5, 10-10, 15-15, 20-20 કિલોમીટરથી હાલીને થાકી ગયો છું અને આ તોય છોડતા નથી, એને પછી ધર્મનો ઉપદેશ અપાય નહીં. પછી આવે છે એકદમ ક્રોધે ભરાયેલો હોય, ધુઆ બુઆ તો તોય મારી નાખું, કાપી નાખું, તોડી નાખું, પછી એને હાથ પકડીને એમ નો કહેવાય ઘડીક બેહો તમને એક હારી વાત કે, એ તોડી નાખે આપણો તોલો, હેઠો બેહીને તું હેઠો એમ કે, ત્યાં આઘું રહેવાય. પછી ક્રોધ બ્રોધ બધું શાંત થઈ જાય ને પછી વાત કરાય કે ભાઈ આપણે છે ને આવો ક્રોધ જ્યારે ત્યારે ન કરવો, ધ્યાન રાખવું. અને ક્રોધ જાય પછી એને થોડીક તો ભાન થયું હોય અને એ વખતે આપણે કહીને તો ઉતરી જાય. ઓલા નથી લુવાર લોકો બે લોટાના છેડા તપાવે અને બરાબર તપે ને એટલે ઓલાને કે માર ઘણ, અને જો ખરા ટાણે ઘણ મારી દે ને તો ચોંટી જાય, અને ન મારે તો જય સ્વામિનારાયણ એમનું એમ રે. એમ ખરા ટાણે વાત જો કરતા આવડે તો માણસનું કામ થઈ જાય, પણ જ્યારે ને ત્યારે બેહારીને વાતો કરવા માંડીએ એ કાંઈ મેળ ખાય નહીં. એટલે ક્રોધે ભરાયેલો હોય એને પણ કોઈ દાડો ધર્મનો ઉપદેશ ન કરવો. અને હવે બહુ મસ્ત વાત કહી છે અને અમારી માટે તો બહુ કામની છે. એક તો બુભુક્ષિત, બાર ઉપર કાંટો થઈ ગયો હોય ને તો એક સભા ચાલુ જ રાખે, બપોરની ચાલુ જ રાખે, ભૂખ લાગી હોય અને પછી ભૂખ્યાને કાંઈ ઉપદેશ હોય, હે એને વિચારવું જોઈએ કે ભાઈ આ બિચારા બધા ભૂખ્યા થયા છે, હવે આને જ્ઞાનની વાતની જરૂર નથી, હવે આને ભોજનની જરૂર છે. શેની? એટલે સ્વામિનારાયણ ભગવાને આ વાત વિચારીને એટલે તો પહેલાં એને રોટલાનું કર્યું, પહેલાં રોટલાનું કર્યું. હા, અને મહારાજે જેવી રીતે જમાડ્યા અને જેવા જમાડ્યા એવા આજ દિવસ સુધી કોઈ અવતારોએ જમાડ્યા એને ખબર હતી. પેટ હરખું હશે ટાઢું તો જ કંઈક ઉતરશે ને તો જ કંઈક સ્વીકારશે, બાકી ભૂખ્યા મણા શું કરે. સભા લાંબી થાય એટલે લોકો ઉભા બેઠા બેઠા ગાળવી દેતા હોય કે માળા પણ બાવાએ મંડિત પીડ્યા છે, મુકતા જ નથી, બે એક વાગી ગયો. હા, હવે એને વિચારવું જ પડે ને પેટમાં હનુમાન હડિયું કરે. એટલે બુભુક્ષિત જે માણસ હોય એને કોઈ દિવસ બિહારીને ધર્મની વાત ન કરવી. પહેલાં એને કહેવું ભાઈ ખાઈ લે હાલી, પછી આપણે વાત કરશું. હા, હરખું થાય પછી વાંધો નહીં. પછી આવે છે ઉતાવળો, કોઈ કામ કરવા માટે આમ દોડા દોડ જતો હોય પછી એ ઊભો રે ઉભો શું છે, લે એક બે ભગવાનની વાત કરું સાંભળતો, અરે પણ મારે કામ, અરે નહીં બે નહીં હેઠો. હવે એવા માણસને બિહારીને તમે ભગવાનની વાત કરો તો એનું મનાય હોય, એનો બિચારાનો ટાઈમ બગડે અને આપણે બોલેલું ફોક જાય. મહારાજ કે બી વાવવું તો ખારા પાટમાં વાવવું નહીં. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતની શરૂઆત 1876માં કરી, આવ્યા 61માં ગઢડામાં. કેટલા વર્ષ રાહ જોઈએ, કેટલા વર્ષ શરૂઆત નથી કરી. એને જમીન ખેડી, એને જમીનને કેળવી, રાહ જોઈ, બરાબર જિજ્ઞાસા જાગૃત થઈ છે, જોયું મારા સાધુ મારી વાત રૂપી બીજને પોતાના હૃદય રૂપી ધરતીમાં હવે ઉગાડવાની માટે સક્ષમ થઈ ગયા છે, પછી વાત શરૂ કરી. ઉપાસનાની વાત તો બહુ મોડી કરી છે, બહુ મોડી, મધ્યના 9મા વચનામૃતમાં, 13મા વચનામૃતમાં ઠેઠ સ્વામિનારાયણ ભગવાને ઉપાસનાની ને પોતાના સર્વોપરિપણાની હું જ ઈ છું એ વાત ઠેઠ મધ્યના 13મામાં કરી. શા માટે કરી? કારણ કે સ્વામિનારાયણ ભગવાન કુશળ ખેડૂત હતા. રસ્તે આલ્યા જતા હોય, ઉતાવળમાં હોય, એને કંઈક બે ચાર કામ બિચારાને હોય, ન જાય તો ઓફિસ બંધ થઈ જાય એમ હોય, એને બિહારીને કંઈ ઉપદેશ થોડો દેવાય, અને એને બિહારીને જે ઉપદેશ દે ને એને જ ગાંડો કહેવાય. હા, એને જ ગાંડો કહેવાય કે ભાઈ તમને એ સમયની ખબર નથી ક્યારે કોને હું વાત કરવી. અને પછી આવે છે લોભી, લોભી અને દાનની વાત ન કરવી. હા, કે ભાઈ આટલું દાન કરો તો આમ મળે ને આ બધું ભેગું કરજો તો મરી જાઓ ને આ બધું નકામો બીજો ફરીને જન્મ લે, એ લોભ્યાને એ જ્ઞાન ન આપવું, ખોટી આપણી શક્તિ વેડફવી. કારણ કે તમે જેમ લોભીને વાત કરો ને એમ એનો લોભ વધતો જ જાય. એ કંઈ એમ ન કે હાલો આપી દો, એ તો એમ કે હારું સ્વામી થોડાક ઉછી ન હોય તો આપણને. હા, આજ સાંજે સ્વામી અમારે છે ને ઘરવાળા માથે થયા છે તો ટિફિન અહીંથી લઈ જાય, હવે લઈ જાય ને લોહીભ્યા તો એવું કે એ થોડા એમ કે સ્વામી અમારે ત્યાં રસોઈ જમવા આવજો. હે સ્વામિનારાયણ ભગવાનને એક આવો લોભ્યો ભટકાડો તો પ્રેમજી શેઠ. હા, મહારાજાના ગામમાં જાય એટલે માળો પગી જાય, દત્યુ ટીલું કરીને બેસી જ જાય જમવા માટે. બધે કેટલા વરહ સુધી રસોઈ ખાઈ ગયો, લાડવા ખાઈ ગયો, પાંચ પાંચ જણનું એકલો ખાઈ દે. સુરા ખાચર મહારાજને અરે એક મહારાજ આ હારો ક્યારેય પાણી નથી પાતો, ઘેરે બોલાવતો જ નથી. દસ પંદર જણની રસોઈ બનાવી એટલે પેંડા બહુ ભાવે આને. એટલે મહારાજ કે આજે આને કંઈક કારહામ લેવી. હરિ લીલામૃતમાં આખું આખ્યાન આનું લખ્યું છે. બહુ ટૂંકમાં કહી દો મહારાજ કે પ્રેમજી શેઠ આ દસ બાર જણની રસોઈ એકલા ખવાઈ જાય? આ ખવાઈ જાય મહારાજ, હો ખવાઈ જાય. ન ખાઈ એક તો એ લોભ્ય હશે સારું અલગ પ્રકારનો. મહારાજ તમારા આશીર્વાદ જ ખવાઈ જાય, પારકું ખવાય જ જાય નારા લોભ્યો. પ્રેમજી શેઠ આ જો બાર જણની રસોઈ તમે એકલા ખાઈ જાઓ તો તમારી જ છે. ન ખાઈ શકો તો કાલે તમારે અમને બાર જણને જમાડવા. બોલો શરત મંજૂર થઈ કે મહારાજ મંજૂર છે? એને ભરોસો હતો કે હું ખાઈ જાય તો શરૂ કર્યું માળે. બોલો પાંચ છ જણની ખાઈ ગયો પછી પેટ કહુટણું. તો સુરા ખચરને બ્રહ્માંડ સ્વામી બે બાજુ બેઠેલા, પ્રેમજી શેઠ કાલે બાર જણને જમાડવા. સ્વામી હું તો ખાઈ જવાનો છું, હું તો ખાઈ જવાનો છું. મહારાજ કે હાંજ સુધી ખા, તમ દરજા હાંજ સુધી ખા. ઘડીક આટા મારે પાછો બે એમને કરતા કે બાર જણની એકલા થોડી ખવાય, આ પેટ છે પટારો થોડો. બહુ બળ કર્યું, બહુ બળ કર્યું તોય વધ્યું. મહારાજ કે કાલે મહારાજ હારું હો, પણ બાર જણા હો, હારે છોકરી નહીં લાવતા વધારાનું. આવું લખ્યું છે, છોકરો હારે નહીં લાવતા. મહારાજ કે દૂધપાક પૂરી જાઓ, ચોખા બાફીને દૂધમાં નાખી દીધા. બોલો આવો દૂધપાક બનાવ્યો, પૂરી બનાવી, દાળ ભાત બનાવ્યા, બસ આટલી જ વસ્તુ. મહારાજ જમવા ગયા, ગણ્યા બાર જ જણા છો, વહી જાઓ કે છે, બહેર દીધા. સમજવા જેવી વાત છે. મહારાજ જમી રહ્યા એટલે મહારાજે મુખવાસમાં ગયો. મહારાજ કે પ્રેમજી શેઠ મુખવાસ? ત્યારે પ્રેમજી શેઠે શું કીધું ખબર છે? મહારાજ જમવાનો વધાડ છે, મુખવાસનો વધાડ નથી કર્યો આપણે. નો આપ્યો લ્યો, વરિયાળી નો આપી, આવા લોભીને ઉપદેશ અપાય? હે એને એમ કહેવાય કે તમે સાધુને જમાડો તો તમારું સારું થાય, હે પિતૃઓનું કલ્યાણ થાય, એને અપાય? એ એમ કે સ્વામી તમે અમને જમાડો ને બહુ ભૂખ લાગી. એટલે અહીંયા કહેજો લોભીને ઉપદેશનો આપ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય.